પૂજ્ય બેનશ્રીના વચનામૃત ફૂલ નંબર 396 અને 397 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 64.
બતાવનારી અવસ્થા છે. જેની જેની રુચિ છે, જેની જે બાજુની રુચિ છે, તેની તે બાજુની શ્રદ્ધા છે એમ ગણવું જોઈએ. બાહ્ય રીતે એક રીતે અહીંયા એ રીતે લીધો કે જેને બહારના પદાર્થોમાં કુતૂહલતા પણ છે એ રીતે બતાવવા માટે લીધું. કે બહારના પદાર્થોમાં જેને કુતૂહલતા પણ છે, કુતૂહલતા છે એટલે બહારના સંગ પ્રસંગોને જેને અધિકપણું આપ્યું છે અથવા જેની કિંમત વધારે આપી છે, તેની મહિમા છે, તેને લઈને તેને અંદરની રુચિ નથી એમ નક્કી થાય છે. શું કહ્યું છે? જેને બહારના પદાર્થોમાં કુતૂહલતા છે, જાણવાની જિજ્ઞાસા, પોતાને સંબંધ હોય કે ન હોય પણ તે તે પદાર્થો અને તે તે પ્રસંગોની મહત્તા આપી હોવાથી એ બાજુના પરિણામને જીવ રોકી શકતો નથી અથવા કુતૂહલવશ તે બહારમાં રોકાય છે. એ પરિસ્થિતિ એમ સૂચવે છે કે જીવને સ્વરૂપની રુચિ નથી. બીજી રીતે એ વિષયને એમ લઈ શકાય કે જેને આત્મપ્રાપ્તિનું કાર્ય કરવું છે, નિરાકુળ સુખની જેને રુચિ છે, આત્મપ્રાપ્તિનું કાર્ય કરવું છે એનો અર્થ શું છે કે નિરાકુળ સુખની જેને રુચિ છે એને બહારમાં રોકાવું પોસાતું નથી. કુતૂહલવશ જે સમય બહારમાં રોકાય છે, ઉપયોગ બહારમાં રોકાતા સમય નીકળી જાય છે, એવું રોકાવું પોસાતું નથી. રુચિનો વિચાર અથવા રુચિનો વિષય બે ભેદે આપણે વિચારશું. એને મુખ્ય બે ભેદ પાડીએ. એક ભેદ તો એવો છે કે આત્માનો નિર્ણય અને આત્માની ઓળખાણ થતાં જેવો સુખ સ્વરૂપ, અનંત સુખ સ્વરૂપ આત્મા છે એની અનન્ય રુચિ ઉત્પન્ન થાય છે એને વાસ્તવિકપણે આત્માની રુચિ કહેવાય. ત્યાં સુધી ખરેખર જે આત્માની રુચિ વર્તે છે એમ ન કહી શકાય. કેમ કે એને આત્મા રૂચ્યો છે એ ખ્યાલમાં આવ્યા વિના કેવી રીતે રૂચ્યો છે તે બનતું નથી. એટલે જ્યારે સ્વપદાર્થ નિશ્ચિત થાય છે, એનો નિર્ણય થાય છે અંતરંગમાં, ત્યારે એનું સ્વરૂપ જોતા તે પ્રત્યેની અનન્ય રીતે ઉત્પન્ન થાય છે. એવી રીતે ઉત્પન્ન થાય છે કે પરિણામ તેનાથી ભિન્ન રહી શકે. પોતાનો અનુભવ આવા પોતાના સ્વપદાર્થથી ભિન્ન રહી શકે એ પરિસ્થિતિ ઋષિમાં રહેતી નથી. એવી એક ઋષિ ઉત્પન્ન થાય છે જેને ખરેખર આત્માની ઋષિ કહી શકાય, અને તે આત્માની ઓળખાણ પૂર્વક હોય છે. કદી આત્માની ઓળખાણ વિના એવી ઋષિ હોય શકતી નથી. ઉગાનીજીએ ઋષિનો વિષય એક જગ્યાએ એવો બતાવ્યો છે કે આ ઋષિને બતાવનારો છે કે જેમ પતંગિન છે એ દીવાના વખાણ કરવા રોકાતું નથી, કે દીવો બહુ સારો બહુ રૂપાળો, ત્યાં રૂપનો વિષય છે. પતંગિયાને દીવાનો જે સંબંધ છે ત્યાં રૂપનો વિષય છે. પૂર્વે ચક્ષુન્દ્રિયના વિષયમાં એટલી તન્મયતા કરી છે જીવે કે જેને પતંગ્યાદિનો ભાવ મળે છે. આ તે પ્રકૃતિ એટલી વિશેષ હોય છે કે એક દીવાના રૂપને જોતા પોતાની જાતને સ્વાહા કરે છે, ખતમ કરે છે, અને તે એટલી ઝડપથી કે દીવાને જોતા વેત એવી ઝપટ મારે છે કે ઉડીને એની સાથે જઈને પડે છે, ઝાડમાં જઈને પડે છે. એમાં દીવો બહુ સારો અને બહુ ઉપાળો એમ વિકલ્પ કરવાનો ત્યાં રોકાણ થતું નથી, એટલો સમય પણ ત્યાં રોકાતો નથી. એવી ઋષિની વ્યાખ્યા છે કે આત્માની અનન્ય ઋષિ એને કહીએ કે જે આત્માના વિકલ્પ કરવા રોકાય નહીં, ને વિકલ્પ આવે તો એ વિકલ્પ પોસાય નહીં, એને બાધક લાગે, વિકલ્પમાં અટકવું થાય છે એમ દેખાય ત્યાં ઋષિમાં. એવી જે ઋષિ છે એને આત્માની અનન્ય ઋષિ, વાસ્તવિક ઋષિ, ખરી ઋષિ કહીએ કે જે ઋષિ પ્રગટતા એને અભેદ અનુભવ થવામાં સમય લાગતો નથી, બહુ અલ્પ સમયમાં એ જીવ અનુભવમાં આવી જાય છે. એ તો એક થઈ મુખ્ય ઋષિની વાત. એ પહેલા પણ એવો સામાન્ય રૂઢિ પ્રયોગ છે શબ્દનો, શબ્દનો એવો શબ્દ વાપરવાની રૂઢિ છે એને કહીએ કે કોઈ પણ જીવને બીજા વિષયો પ્રત્યેનો આકર્ષણ ભાવ ઓછો થાય અને આત્મા શું છે, આત્મા કેવો છે, એવો આત્મતત્વના વિષયમાં સમજણ કરવાનો, સમજણના પ્રસંગમાં સામેલ થવાનો ઘણો ઉત્સાહ અને ઉમંગ રહે, તેના માટે એમ વપરાય છે કે આ જીવ ઋષિવાળો છે. શું કહેવાય છે કે આ જીવ ઋષિવાળો છે. એ ઋષિનો જે પ્રયોગ છે એ ભાવના પ્રધાનતાને લઈને છે. જે જીવને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના સ્વવિશેષ હોય, ઉગ્ર હોય, તો તેને ત્યાં તે જીવને ઋષિ છે એમ કહેવામાં આવે છે. એ કહેવા પાછળ એટલું તાત્પર્ય છે કે બીજા વિષય એને એટલા સુવાતા નથી જેટલો એને આ વિષય સુવાય છે. જોકે એટલું પણ અહીંયા ધ્યાનમાં લેવા યોગ્ય વિષય છે, ધ્યાન ખેંચવા જેવો વિષય છે. કે કોઈ એમ કહે કે અમને તો આ આત્માની વાત સાંભળવી બહુ ગમે છે અને બીજી વાતોમાં એટલો અમને કાંઈ રસ નથી, માટે અમે વારંવાર શ્રવણ કરીએ છીએ. એટલું તો નહીં, જેટલા સંભળાવનારા મળે એ ભલે થાકે, અમે સાંભળતા થાકીએ. તો એને રીતિ બહુ કહેવી કે ન કહેવી, કે માત્ર શ્રોત્રેન્દ્રિયનો કર્ણેન્દ્રિયનો આ વિષય નથી, તે સાંભળ્યા જ કરે અને એ કાનને રૂચે છે, કર્ણેન્દ્રિયને રૂચે છે, માટે એને આત્માની રૂચિ છે એમ પણ ત્યાં નક્કી કરવું જોઈએ. એકનું ધ્યાન ખેંચવાયું, આત્માની રૂચિ વાળો જીવ તો વિવેક કરે છે. સંભળાવનાર ખરેખર તત્વને કેટલી હદે સમજીને કહે છે, સમજીને કહે છે તે મને સાંભળવા મળે છે, અને તે સમજે છે એ બરાબર યથાર્થ સમજે છે કે નહીં એનો એ બરાબર વિવેક કરે છે. એવી જાગૃતિ વાળી આ રૂચિ છે. આત્માની રૂચિ કદી આંધળી રૂચિ હોતી નથી. રૂચિ પોતે ભલે આંધળી છે તો પણ એ અહીંયા સમજણ પૂર્વક હોવાથી એને આંગળી રીતિ કહેવાતી નથી. પછી સમજણને સમજણ થતા એની અર્પણતા વિશેષ થાય છે, અને વિશેષ અર્પણતા થતા એ કોઈને ગણકારે નહીં, તેથી તેને આંગળી રીતિ ભલે કહીએ. પણ ખરેખર વિવેકથી અથવા જ્યાં આત્મભાવની વ્યક્તતા છે, અધ્યાત્મનો વિષય જ્યાં સરસપણે હોય છે, અથવા કહેનાર અધ્યાત્મના રસિક જીવ હોય અને એના વચનો રૂચે તો એની રૂચિ બરાબર થાય. પણ ગમે તેમ ભાષણબાજી પણ ચાલે અને એને સાંભળ્યા જ કરે, ઠીક છે આમાં બધી તત્વની વાત છે ને, ધર્મની વાત છે ને, શાસ્ત્રની વાત છે ને, પણ કહેનારનો રસ ન પારખી શકે અધ્યાત્મ વિષય તો પણ એને આત્માની રૂચિ નથી, પણ એને કર્ણેન્દ્રિયના વિષયની રૂચિ છે. જેમ કોઈને સંગીતની રૂચિ હોય છે, રેડિયા સાંભળે છે ને, એના બી વિષય એમ દલીલ કરે ત્યાં કે રેડિયો સાંભળવાનો ભાવ તો પાપ ભાવ છે અને અમારો ભાવ તો પુણ્ય ભાવ છે. એટલો તો ફેર છે ને, કે એટલો ફેર તું પાડે એ જ મોટો ફેર છે તારામાં, એ જ તારો ફેર બતાવે. રૂચિ વાળો જીવ અથવા આત્માની રૂચિ વાળો જીવ એવા પુણ્યના ઉપાર્જનમાં પુણ્યના લખ વાળો હતો નથી, અને પુણ્યના લખ વાળો હોય અને આત્માની રૂચિ છે. કેલેન્ડર બાર કાઢ્યું છે, કેલેન્ડર લગાડ્યું, એમાં બનતા જેને પુણ્યની રીતિ છે એને ધર્મની રીતિ છે. ગુરુદેવ શ્રી બહુ વારંવાર આ વિષયને આ રીતે જોરથી કહેતા, જેને પુણ્યની રીતિ છે એને ધર્મની રીતિ છે. કેમ કે પુણ્ય તત્વ એ પ્રકૃતિ સ્વભાવ છે, એ પ્રકૃતિ તત્વ છે, એ જળ તત્વ છે, એને જળની રૂચિ છે, અને જેને જળની ઋતુ છે એને ચેતનની ઋતુ આવતી થાય છે, અથવા એને ચેતનની અરુચિ છે. જેને જળની ઋતુ છે એને ચેતનની અરુચિ છે એમ નક્કી થાય છે. ખરેખર અહીં તો જેને ખરેખર સ્વરૂપની રુચિ હોય, અંદરની રુચિ હોય, તત્વ સ્વરૂપ સ્વભાવની રુચિ હોય, નિર્દોષ નિર્વિકાર અનંત નિરાકુર સુખ સ્વરૂપ જે સ્વભાવ, એની રુચિ તેને અંદરની રુચિ કહીએ. એ ઋતુ ના અંદર માં જવાતું નથી એટલે અંતર્મુખ થવાતું નથી. જે કોઈ જીવો અંતર્મુખ થાય છે તે સ્વરૂપ ઋતુ ના કારણે થાય છે એમ કહી શકાય. અંતર્મુખ થવાનું મુખ્ય કોઈ કારણ હોય તો તે અંતરની અંદર ના સ્વરૂપ ઋતુ નું કારણ છે. વિષય થોડો વિશાળ થયા. જેને ધર્મના ક્ષેત્રમાં પણ બાહ્યકાર્યની રુચિ છે, બાહ્યક્રિયાની રુચિ છે, એને પણ અંદરમાં અંદરના સ્વભાવની રુચિ નથી. એ બહિર્દૃષ્ટિમાં બહારની રુચિને લઈને બહારની ક્રિયામાં જ એકાંતે રોકાય છે અને એ કદી અંતર્મુખ થઈ શકતો નથી. હું તો નિર્ણય પહેલા પણ જેને ભલે અનન્ય સ્વરૂપની રુચિ ન પ્રગતી હોય એવા જીવને ઓછામાં ઓછે ઓઘ સ્થિતિમાં પણ, ઓઘપણે પણ, ઓઘે ઓઘે પણ, અવ્યક્તપણે પણ પુલિગરી ઓળખાણ પૂર્વક એને આત્મા જોઈએ ને બીજું કઈ ન જોઈએ, એક આત્મા જોઈએ ને બીજું કઈ ન જોઈએ એમ એની જરૂરિયાતનું સૂચક જે પરિણામ છે એ એની અવ્યક્ત રીતિને સૂચવે છે. અથવા જેને પરિપૂર્ણ નિર્દોષતા જોઈએ, જેને નિર્દોષ અને નિરાકુર સુખ જોઈએ, અને જેને વિકાર અને વિકલ્પમાં જેને દુઃખ લાગતા એની અરુચિ પરિણામ ઉત્પન્ન થાય એવા જીવને રુચિવાળો જીવ સામાન્ય રીતે કહી શકાય. સામાન્ય રીતે એટલે જીવને અનન્ય રુચિ પ્રત્યે નથી. એવા ઋષિવાળા જીવને આત્માર્થી કહેવાય છે. આમ ઋષિના પરિણામ સૂક્ષ્મ છે પણ એની સાથે સાથે રહેલા જે પરિણામ છે તેના દ્વારા એની ઋષિ છે કે નહીં એમ સૂચિત થાય છે, એમ સમજી શકાય છે. કે એક તો તે જીવને સ્વરૂપ રુચિને કારણે, એક આત્મરુચિને કારણે આત્મા સિવાય બીજા વિષયમાં ઉદયને કારણે પણ એને જોડાવવું પડતું હોય તો પણ તેને અણગમો ઉત્પન્ન થાય. રુચિ છે ગમા અને અણગમાને બળગતો છે એનું એક ખાસ લક્ષણ છે. બીજા કાર્યોમાં એને અણગમો થાય, રૂચે નહીં એને, અને આત્માનો વિષય એમાંય ખાસ કરીને અધ્યાત્મના રસવાળો વિષય એની સમક્ષ આવે તો અવ્યક્તપણે પણ એનો ભાવ વધારે ઉત્સાહિત અને એને અંદરમાં ગમે ગોઠે રૂચે પોષણ પુષ્ટ થાય, એના ભાવને પુષ્ટિ મળે એવું અંદરમાં અનુભવ થાય એને જે પણ ઋષિ છે એમ કહેવામાં આવે, અવ્યક્તપણે પણ એની ઋષિ છે એમ કહેવામાં આવે. એવા જીવને બહારમાં બીજા કાર્યોમાં આત્માને છોડીને કોઈ પણ પ્રકારના અન્ય કાર્યોમાં સમય જાય છે, એ સમય એનો કિંમતે સમય ચાલ્યો જાય છે, એવી એને સમય જ ભાષે, એનું એને દુઃખ થાય, એની ખટક આવે એને કે આ સમય ખોટો બગડે છે, મારો સમય એટલો કિંમતી છે કે મારે મારા સ્વતારીમાં એ સમયનો સદુપયોગ કરવો જોઈએ. કેમ કે અત્યારે જે આ વિષય ખ્યાલમાં આવ્યો છે અને જાગૃતિ આવી છે કે આ જ કરવા જેવું છે, એને પહેલું તો એમ લાગ્યું છે કે બહુ મોડું થઈ ગયું. આ પહેલા વિષય એને ખ્યાલમાં આવ્યો હોત તો બહુ સારું હતું. આત્મા સંભળાવવો અને આત્માનો વિષય એની સમક્ષ જોવો, જીવની સમક્ષ આવવો, એ તો એને ગળફૂથી માંથી શરૂ કરી દેવું જોઈએ. એના સંસ્કાર ગળફૂથી માં આપે છે ને, એમ કે શુદ્ધો હમ બુદ્ધો હમ કહેતા ત્યારે એ વાત કરતા, બાળક જન્મે મગામાં એને પીપા આપે પાણીના, શોષ કરે તો કહે છે કે એ જેમ એના શરીરને પોષણ કરનાર પીપા, ભલે એનો જથ્થો બહુ ઓછો છે, ક્વોન્ટિટી બહુ ઓછી છે, છતાં એ પીપાથી એના શરીરનું પોષણ છે. એમ એના આત્માને પોષણ અહીંથી આપવું જોઈએ. આ તો ધોળા આવી જાય પછી શરૂ કરે કે હવે કઈક આ શરીરના વખડ જંતર ઈચ્છા પ્રમાણે કામ કરતા નથી. બહુ સારું શરીર ભોરારજી આવ્યું, હવે શરીરમાં નબળાઈ દેખાય છે, ફેર પડે છે, હવે હું આગળ કામ કરી શકું, જવાબદારી લઈને જરા એમ ઉંમરના પ્રમાણમાં શરીર સ્વાસ્થ્ય ઘણું સારું, અને એ રીતની બધી એમને રહેણી કરવી, ગોઠવણી પણ એવી છે કે સામાન્ય રીતે એમનું સ્વાસ્થ્ય બગડે અને આયુર્વેદનો વિચાર કરાવે. પણ ગમે તેવો હોય, શરીર ધર્મ પ્રમાણે કામ કરશે, આત્માની ઈચ્છા પ્રમાણે હરગીજ ભલે ને ગમે એટલું સાચવે. આ તો નથી પણ સોનાની ને મોતીની ભસ્મો ખાઈ ખાઈને સાચવે, પણ એ શરીર છે, એ શરીરના રસ્તો સમય થતા એના જે ફેરફાર છે, પર્યાયનું પલટન છે, એ સ્વયં જીવની ઈચ્છાને આધીન રહ્યા વગર સ્વતંત્ર સ્વાધીનપણે પલટો ખાશે, અને એમાં કોઈની ઈચ્છા કામ આવે. કાંઈ વિલ પાવર કામ કરે નહીં, હેઠા બેસી જવું પડે, શરીર કામ ન કરે એને હેઠો બેસી જવું પડે. વિલ પાવર ઘણો હોય, ઘણો ઉઠાવા મારતો હોય રાગ, એમાં કાંઈ રાગ કામ કરતો નથી. એ પ્રકારનો જીવ કુંડલીને આવ્યા છે. સામાન્ય રીતે મનુષ્ય પ્રાણી એના આયુષ્યની ઉત્તર અવસ્થામાં, ઉત્તર કાળમાં એવા જ કુંડલીને આવેલ છે. તીર્થંકર આદિ મહાપુરુષોની વાત કરો, એમના શરીરને વૃદ્ધાવસ્થા આવતી નથી. નિહાર હોતો નથી, આહાર હોય છે પણ નિહાર હોતો નથી. અમુક જાતના પુણ્ય લોકો તરફ લઈને આવે છે એ વિશે જુદો છે. પણ સામાન્ય પ્રાણીને કહું શરીર એનું જાળવું જળવાય છે એમ હોતું નથી. તો એને ખ્યાલ છે કે અહીંયા મર્યાદિત કાળ રહેવાનું છે, એટલે જ્યારથી ખ્યાલ આવ્યો છે ત્યારે પહેલો ખ્યાલ એ આવે છે. ક્યારે આવે છે? ત્યારે આટલો સમય તો ચાલ્યો ગયો ને. અત્યારે ખ્યાલ આવ્યો તો આ પહેલાનો સમય તો ચાલ્યો ગયો ને. માટે એટલું મોડું છે, જેને મોડું થયું છે એમ લાગે છે એને ચપટ કરવાનો, ઉતાવળ કરવાનો પ્રયાસ થયા વિના રહે નહીં. અથવા મોડું થયું એવું જ્ઞાન એમ સૂચવે છે કે હવે જે કાર્ય કરવું છે એમાં ઉતાવળ કરી, એનું નામ મોડું થયું છે એની સમજણ છે. નહીતર એની સમજણ એવી પ્રકારે છે એમ લાગુ પડતું નથી. એ તો બીજા કાર્યમાં એમ જ છે. ગાડીનો પ્લેનનો ટાઈમ થઈ ગયો હોય મોડું થયો શું કરે? પછી પાછો થાથાવેડા કરે? તો એને મોડું થયું છે એની ખબર પડતી નથી, એમ નક્કી થઈ જાય છે. એ પહેલો એનો પ્રકાર એ આવે છે. જો એને વાસ્તવિકપણે પ્રવેશ થાય છે તો એને ખરેખર સ્વકાર્યની રીતિ છે કે મારે મારું કામ કરવું છે. તો એને સમય ઉપરનું લક્ષ ખાસ કરીને જાગૃતિવાળું રહે છે. એ મારો સમય ક્યાંય પણ વેડફાય તે મને પોસાતો નથી. તે જીવ ખરેખર આત્માર્થી છે. આત્માર્થી છે એટલે એને પોતાનું આત્મહિતનું પ્રયોજન જ મુખ્ય હોવાથી એ જેટલું કોઈ વિચારે છે, વિચારમાં જે કોઈ આ વિષય લે છે, સમજણની પ્રક્રિયામાં પ્રવેશ કરે છે ત્યારે આત્મહિત આમાંથી થાય કે ન થાય, ને થાય તો કઈ રીતે થાય, એ આત્મહિતનું આત્માર્થનું પ્રયોજન બરાબર લક્ષમાં, કેન્દ્રમાં, લક્ષ્ય સ્થાનમાં એટલે કેન્દ્ર સ્થાનમાં રાખીને એ સમજણ અને વિચાર કરે છે. તેથી એની સમજણમાં ભૂલ થવાનો પ્રકાર આવતો નથી. નહીતર સમજણ શાસ્ત્રો અનુસાર દેખાય અને પ્રયોજન અન્યથા હોય, આત્માર્થનું આત્મહિતનું હિતનું પ્રયોજન હોય તો સમજણ શાસ્ત્રો અનુસાર હોવા છતાં પ્રયોજનની સિદ્ધિ ત્યાં થતી નથી. એ પરિસ્થિતિ છે. અને એવી પરિસ્થિતિ બહુ ભાગ બને છે. કેમ કે પૂર્વકર્મના કારણે સૂક્ષ્મ લઈને તો, બુદ્ધિ લઈને તો જીવ મનુષ્યમાં હોઈ શકે છે, એ કાંઈ મોટી વાત નથી. બુદ્ધિવાળા તો ઘણા છે, ઘણા જેવો બુદ્ધિવાળા હોય છે એમાં કોઈ કાંઈ ઇજારો રાખી શકે એવું છે નહીં. તો પણ માત્ર બુદ્ધિની પણ રુચિ થઈ તેની જો બુદ્ધિ પ્રવર્તે, આત્મહિતની રુચિ થઈ અને આત્માર્થના પ્રયોજનની મુખ્યતા થઈ તે જ્ઞાન જો કામ કરે તો જ એને સાચી દિશા અથવા અંતર્મુખની દિશા હાથ આવે. નહીતર અનાદિનો અજાણ્યો જે દિશાથી આ જીવ છે એ દિશા એને મળતી નથી. અને બારમાં ને બારમાં બાહ્ય રીતિને કારણે એ રોકાઈ જાય. પછી ભલે શાસ્ત્ર વાંચ્યા વાંચ કરે, સાંભળ્યા સાંભળ કરે, તો પણ એ બાહ્ય રીતિ વાન છે. આ દ્રષ્ટિકોણથી આ ઋષિનો વિષય બહુ મહત્વનો છે. આ દૃષ્ટિકોણથી આ વસ્તુ બહુ મહત્વનું છે. આમ તો ઉપરથી આવેલા જ જેમ કે આપણે આ રીતિનો વિષય જરા સ્પષ્ટ કરવો છે, પણ છે જરા મહત્વનો વિષય છે. પૂર્વભવના સંસ્કાર કામ કરે ખરા, પણ ક્યારે કામ કરે? એવું છે કે સ્ત્રીને સહજપણે એવી પરિસ્થિતિ આવે છે, પણ એવું એમાં વિચારવા યોગ્ય નથી કે આપણને પૂર્વભવના સંસ્કાર નથી માટે આવી રીતિ ન પણ કામ કરે. એવું એની અંદરથી ખેંચવું જોઈએ નહીં. પૂર્વભવના સંસ્કારને બને ત્યાં સુધી વચમાં લાવવાની. કોક જીવ માટે ખ્યાલ આપણને આવે કે આ જીવ નવો નવો પ્રવેશ કરે છે, છતાં એને આટલી બધી કેમ રુચિ છે? એમ ક્યારેક કોઈનો ખ્યાલ આવે એ પૂર્વજન્મનો સંસ્કારી લાગે છે, માટે આટલા બહુ જ ઓછા શરૂઆતના કાળમાં એની પ્રગતિ કાંઈક વિશેષ જોવામાં આવે છે. તો એ ઠીક વાત છે, પણ જ્યાં સુધી પોતાને લાગે વળગે છે ત્યાં સુધીમાં એને પૂર્વ સંસ્કારનો વિષય કાંઈ વચ્ચે લાવવાની જરૂર છે. અને પૂર્વ અંદરમાં ગોઠવું છે, ગમું છે, ત્યારે એને સંસ્કાર પીડ્યા એમ કહેવામાં આવે છે. ગુરુદેવશ્રીને એક વખત રાત્રિ ચર્ચામાં પ્રશ્ન કર્યો હતો હીરાભાઈના પિતાશ્રી છે દેવગામમાં વિખાભાઈ ને, આમ ભક્તિ બહુ હતી ગુરુદેવ પ્રત્યે, ભક્તિના પરિણામ જરા વિશે રાત્રિ ચર્ચામાં કહે છે કે સાહેબ, આવા ઉતરતા કાળમાં હિના કાળમાં આપ જેવા સત્પુરુષનો યોગ થયો, અને વળી અમને આપ જેવા સત્પુરુષ પ્રત્યે ઘણી ભક્તિ વર્તે છે, ઘણો ભક્તિભાવ આવે છે. કહેવા માટે નહીં, ખરેખર હૃદયમાં જ આવે છે. અને જરા હળવા હતા એવી રીતે, તો અમને કોઈ પૂર્વ સંસ્કાર હશે કે નહીં હોય? એ કોઈ પૂર્વ સંસ્કારને સૂચવે છે કે નહીં? આવો એક પ્રશ્ન કર્યો. એમ કઈ પૂર્વ સંસ્કાર લાગુ પડે એવો પ્રકાર પૂર્વ સંસ્કારનો વિષયમાં નથી. ભાઈ કાળ નીનો છે અને એની આપની નજીક આવીએ છીએ, અથવા આપના પ્રતિ બહુમાન ભક્તિ હોય છે, માટે પૂર્વ સંસ્કાર છે એમ છે, તો પછી પૂર્વ સંસ્કાર કેવી રીતે? આ પણ પ્રશ્ન સાથે સાથે ચાલુ રહે. તે તો નથી એની વાત કરી, એવું કારણ નહીં, તો કેવું કારણ? કે જો અલ્પ પ્રયાસમાં બહારમાં ઓછા પરિશ્રમે જો આત્માની નજીક જવાય તો એ પૂર્વ સંસ્કાર બતાવે છે, એ પૂર્વ સંસ્કાર છે. કે અલ્પ પ્રયાસથી આત્માની રુચિ પ્રગટે તો એને પૂર્વ સંસ્કાર ગણવામાં આવે છે. જે સ્થિતિએ પહોંચતા સામાન્ય જીવને ઘણો પરિશ્રમ પડે ત્યારે માન માન સમજે ને એને ગમે, એના બદલે સ્વાદ માત્રમાં બહુ ઓછા પરિશ્રમથી એને જો આત્માની રુચિ અને ભાવના પ્રગટી જાય તો કોઈ સંસ્કારી જીવ છે એમ ગણવામાં આવે. એવું એક લક્ષણ છે. પણ પોતા માટે એ વાતને કાંઈ વિચારવાની જરૂર છે નહીં, એ ન્યાયનો વિષય છે. ન્યાયનો વિષય થોડો અટપટો છે. પોતા માટેનો ન્યાય બીજો હોય ને બીજાના માટેનો ન્યાય બીજો હોય એમ હોય છે. એના ત્રાજવા કાટલા બદલાય છે ત્યાં. જેમ કે કોઈ આપણા ઉપર સદભાવ રાખીને કાંઈ ઉપકાર કરે, ઉપકાર કરે એટલે એવો ભાવ રાખે સદભાવનો, તો એની ગણના કરવી જોઈએ, એની ગણતરી કરવી જોઈએ. પણ આ જીવ જો બીજા પ્રત્યે ઉપકાર કરે તો એને એની ગણતરી ન કરવી જોઈએ. આમ ઊંધો ચક્કું છે ન્યાય. ન્યાય આખો ફરી જાય છે. એવો ન્યાયનો બહુ વિષય છે. પોતાને માટે એને બીજી રીતે વિચારવું જોઈએ ને બીજાને માટે એને બીજી રીતે વિચારવું જોઈએ. જેમ કે દોષ જોવા તો બીજાના મોટામાં મોટા દોષને એને મુખ્યતા ન આપવી જોઈએ, અને પોતાના નાનામાં નાના દોષને એને મુખ્યતા આપવી જોઈએ. આ ઉલટો ન્યાય છે. એવી જ રીતે ગુણમાં બીજાના નાના ગુણને પણ સ્થાન આપવું જોઈએ, અને પોતાનો મોટો ગુણ હોય તો એને ગણતરીમાં લેવો જોઈએ. ઘણા ન્યાયો છે એવા, અનેક ન્યાયો છે. એમ સંસ્કારના વિષયમાં પણ એ ન્યાય છે કે કોઈ જીવનો ખ્યાલ આવે તો જુદી વાત છે, પણ પોતાના વિષયમાં એને સંસ્કારની વાતને મુખ્યપણે લેવી જોઈએ. એમ છે એ ન્યાય સરખા. હા હા, આત્મસિદ્ધિમાં લીધો છે. વિના પરિશ્રમ તે થયો પૂર્વ સંસ્કાર છે ત્યાં. એ વાત આત્મસિદ્ધિમાં એનું સૂચન કર્યું છે. પૂર્વ સંસ્કાર કોને થયા એવો જ જવાબ આપ્યો હતો. જે શ્રીમદજીએ આત્મસિદ્ધિમાં જે વાત કરી છે, પૂર્વ સંસ્કાર વિશે જે ઉલ્લેખ મળે છે, એ જ પ્રકારે શબ્દો થોડા જુદા જુદા હોય છે, એ જ પ્રકારથી પૂર્વ સંસ્કારનો વિષય ગુરુદેવ શ્રીએ રાત્રિ ચર્ચામાં ઉત્તર આપ્યો હતો. પણ એ તો એટલા માટે તો પોતે ભૂલો ન પડે એટલા માટે, બાકી એ વિષયને પોતાને માટે ખાસ કંઈ કામ છે. અહીંયા તો એમ કહે છે કે તું આત્માનું કુતૂહલ કર. એક એવી અપૂર્વ જિજ્ઞાસામાં આવીને આત્મા કેવો છે એ શોધવાનો પ્રયાસ કર, સાંભળવાનો પ્રયાસ કર, એટલે કે સમજવાનો પ્રયાસ કર, તો તને રુચિ સહિત જિજ્ઞાસા અને રુચિ સહિત સાંભળવાનો થતા એ વિષય ઓછા પરિશ્રમથી અલ્પ પરિશ્રમથી અને ખ્યાલમાં આવશે, અને ખ્યાલમાં આવતા તારી અનન્ય રૂચિ ઉત્પન્ન થઈને હું પ્રત્યક્ષ અનુભવમાં અલ્પકાળમાં આવી જઈશ. તેથી આત્માર્થી પણ અને આત્માની રૂચિ એક સાથે અવિનાભાવીપણે હોય છે એમ સમજવું જોઈએ. જ્યાં આત્માર્થેપણું છે ત્યાં જ આત્માની રુચિ છે, અને જ્યાં આત્માની રુચિ છે ત્યાં આત્માર્થેપણું છે એમ સમજવું જોઈએ. નહીંતર એને ખરેખર આત્માર્થેપણું નથી ત્યાં આત્માની રુચિ પણ નથી. ભલી પોતાની રુચિ તપાસવી હોય તો એને આત્મા સાંભળતા, એટલે કે આત્મ સ્વરૂપને બતાવનારા કહેનાર કે જે આત્મરસમાં ઓતપ્રોત થઈને કહે છે, જ્ઞાનીનો એ સહજ પ્રકાર છે, કે પોતે આત્મામય પરિણામે પરિણમતા હોવાથી આત્મ સ્વભાવનું કથન એ સ્વભાવના રસ લઈને, સ્વભાવનો રસ લઈને એને આવે છે. જાણે કે આત્મામાં ઓતપ્રોત થઈને કહે છે એવા આત્માના વ્યક્ત આત્મ સ્વરૂપને વ્યક્ત કરનારા જે વચનો છે એ વચનો પોતાને ઉદયમાં સામે આવતા, સમજણમાં સામે આવતા, જ્ઞાનના પડદા ઉપર આવતા એને કેવું રૂચે છે, કેટલું રૂચે છે, કેટલી હદે રૂચે છે એનો એને અભ્યાસ, અવલોકનનો અભ્યાસ કરવો જોઈએ. ઋષિનો વિષય જરા ઊંડો છે, સૂક્ષ્મ છે ને જરા ઊંડો છે. ઉપર ઉપરની ઋષિથી પણ રૂચે અને અંદરની ઋષિથી પણ રૂચે. ઉપર ઉપરની રૂચિ છે કે અંદરની રૂચિ છે એ તો ઘણો જેનો જ્ઞાનીનો સૂક્ષ્મ ઉપયોગ છે એ સમજી શકે છે. એને એનો એટલો સૂક્ષ્મ ઉપયોગથી ખ્યાલ ન પણ આવે. પણ જો એને સ્વભાવ ઉપરનું વજન હોય ને પર્યાય ઉપરનું વજન ન હોય તો એને રુચિ પ્રગતિ હોય તો પણ એના ઉપર એનું લક્ષ ન જાય. પણ રુચિનો વિષય જે સ્વભાવ છે એના ઉપર એનું લક્ષ રહ્યા કરે. નહીતર વળી કોઈ એમ કે અમને શું ખબર પડે અમારી રુચિ ઉપર ઉપરની છે કે અમારી રુચિ અંદરની છે. જ્ઞાનીને ખબર પડે, અમને તો ખબર ન પડે અમારે શું કરવું. તારે એનું કામ પણ નથી. તું તારો તારા રસ્તે ચાલ્યો જા, એ બધું જોવા ઉભા રહેવાનું તારું કામ નથી. એટલા માટે એ વાત લીધી જરા કે રુચિનો વિષય આટલો મહત્વપૂર્ણ છે તો એ રુચિને જોવા ઉભું રહેવું કે નહીં, કે આ રુચિ કેવી છે, કેવી પ્રગતિ છે, કેવી નથી પ્રગતિ, કે એને એ રીતે રોકાઈને જોવાનો એ વિષય નથી. તને સહજપણે ખ્યાલમાં આવે તો પણ એને તું ગૌણ કરી નાખ તો એ તે યથાર્થ છે. પણ તારી જેવી તેવી રુચિનો ખ્યાલ આવે અને તને એમ થાય કે હું રુચિવાન તો છું, રુચિવાન તો છું, રુચિવાન તો છું, કહે છે કે એ વાત જરા વિપરીતતાને ભજનારી છે. કેમ કે એ રીતે પોતાને રુચિવાન ગણીને એને અટકવાનું થશે અથવા તો એની રહી થઈ રુચિ પણ ચાલી જશે. એના સહવર્તી પરિણામો છે. એકનું શું એના સહવર્તી પરિણામો છે. રુચિ હોય ત્યારે જિજ્ઞાસા હોય, રુચિ હોય ત્યારે લગ્નિ હોય, રુચિ હોય ત્યારે ભાવના હોય, એ એના સહવર્તી પરિણામ છે, સહચર પરિણામો છે. રુચિના પરિણામ તો રુચિના પરિણામ છે, ભાવનાના પરિણામ તો ભાવનાના પરિણામ છે, જિજ્ઞાસાના પરિણામ તો જિજ્ઞાસાના પરિણામ છે. પણ રુચિ વશે એવા પરિણામ સાથે સાથે હોય છે. તેથી એ દ્વારા રુચિનું સૂચન સૂચન થાય છે, એ ઇન્ડિકેટ કરે છે રુચિને કયા રુચિ છે. એ સૂક્ષ્મ પરિણામ છે રુચિ. પણ પોતાના પરિણામની મુખ્યતાથી પરિણામને જોવા એવું યથાર્થતામાં પહેલેથી જ હોતું નથી, કેમ કે એક ન્યાય છે ને કે પોતાના ગુણોને ગૌણ કરવા, દોષોને મુક્ત કરવા. ગુણ દોષનું પ્રકરણમાં આ ન્યાય છે કે દોષને મુક્ત કરવા, પણ ગુણને મુક્ત કરવા નહીં. તે પણ મુક્ત કરવા એટલે શું કે ત્યાં આખે આખો રોકાઈ જાય મુક્ત કરવું, પરિણામના કોઈ પણ તત્વને એમ તો કહેવા માંગતા જ નથી. એમ વાત બધે જ પહેલેથી આજ શુદ્ધિ ભગવાનની આજ્ઞા છે કે એ સ્વભાવને જ મુક્ત કરવો, અને સ્વભાવ સિવાય કાંઈ પણ મુખ્યતા થવી જ ન જોઈએ. મુખ્યતાનું સ્થાન એકલા સ્વભાવને જ મળવું જોઈએ અને બીજા કોઈને મળવું જોઈએ, એટલું તો સ્પષ્ટ જ રહેવું જોઈએ. કેમ કે એ સિવાય બીજું કાંઈ છે તે બધું પર્યાયમાં રહેવું નથી, ચાહે ગુણ હોય કે ચાહે દોષ. ત્રણસો સત્તાણું નીચે છે ને આના પૂર્વ સ્વરૂપનો રસ પ્રગટતા અન્યમાં રસ, અન્ય રસમાં અનંતિ વાળા સારી એક તો બુદ્ધિ તૂટી, એકલા બસ રૂભા રસ ઢીલા પડી ગયા. કે સ્વરૂપનો રસ પ્રગટતા અન્ય રસમાં અનંતિ મોળા સાવી, ન્યારો બધાથી ન્યારો થઈ જતા સંસારનો રસ અનંતો ઘટી ગયો અને દિશાથી પલટાયો. પોતે સ્વરૂપ સન્મુખ થાય છે અથવા વિકટી બુદ્ધિ તૂટી જાય છે ત્યારે ભૂડો પડી ગયો છે, ભીલ પડી ગયો છે, પછી એને પારકી ચીજમાં રસ આવતો નથી. જવેરી બજારના શોરૂમમાં ખડકલા બંધ બાજુનાઓ ખડકા હોય, બે બાજુ શોરૂમ છે, કેટલો રસ આવે એને. નાનામાં નાની ચીજ હોય તો એમાં જેટલો રસ આવે એટલો રસ એને પારકી ચીજમાં આવતો નથી. આ ભીલ પડી ગયો છે એનો અર્થ એ છે કે એને એ પારકી ચીજ છે ત્યાં પછી એને પરમારસ આવવાનો પ્રશ્ન રહેતો નથી. આ પણ લક્ષણ લીધું છે ઋષિને કે જેને સંસાર પરિભ્રમણનો થાક લાગ્યો છે, થાક્યો છે, અને હવે જેને એક સ્થાનમાં ફરીને થામ થવું છે, પરિભ્રમણ કરવું નથી, એને પછી બાહ્ય પદાર્થો અને બાહ્ય ક્રિયાઓ જે પરિભ્રમણના ભાવો છે એને રૂચતા નથી, અવ્યક્તપણે પણ એને રૂચતા નથી, અને ઓઘે ઓઘે પણ એને એક પોતામાં જ ફરીને સ્થાન થવું એવું જ એને રૂચે છે. એ પણ એની અવ્યક્તપણે ઋષિના સૂચક પરિણામ છે. એવી પ્રથમ મુમુક્ષુતાની ભૂમિકામાં અવ્યક્ત રૂચિ હોય છે અને ઓળખાણ થતાં એ જિજ્ઞાસા અને રૂચિ વસને ઓળખાણ થતાં અનન્ય રૂચિ પ્રગટે છે કે જેને લઈને એને પ્રત્યક્ષ અતિન્દ્રિય પ્રત્યક્ષ અભેદ અનુભવ થયા વિના રહે. એ શું કામમાં લીધું છે? અંદરની રૂચિ વિના અંદર જવાતું નથી, એટલે સ્વસન્મુખ થવામાં પર રૂચિ છે એ મટવી જોઈએ. જેમ ક્ષય જેવા મોટા રોગમાં ઝીણો તાવ રહે છે, શરીર જેવા મોટા રોગમાં ગુણતા રહ્યો છે અને એક એવું પરિણમન છે શરીરનું પણ કે એને હસાવી શકાતું નથી. હતોનું જલ્દી એકસોને 5 ડિગ્રીમાંથી 99 લાવવો હોય ને તો એ ધડાકે લાવી શકાય, પણ એ 99 નો હાડી 98 કરવો એમાં પાણી નીકળી જાય. પર ઋષિને મંદ જ્વરની ઉપમા આપેલી છે. શરીરના રોગની સરખામણીમાં જે ઉપમા આપીએ એમાં જે ટીબીમાં જે ઝીણો તાવ રહ્યો છે તે ઋષિ છે, ઝીણો તાવ છે. કોઈ ક્રોધ કરે ને કસાય તીવ્ર કરે તો એમાંથી એને શાંત પાડવો હેલો છે, એ ઘડીકમાં ઠંડો પડી જાય, ભડકો થાય ખડનો અને ઘડીકમાં ઉલવાય જાય. પણ આ પરવૃત્તિનો જે જ્વર છે એ નિષ્ણાતનો સૂચક છે, એ ખેરના અંગારા જેવો છે, એનો તા જલ્દી મટે. એ પરવૃત્તિનો જ્વર છે, અનુભવ પ્રકાશમાં એને જ્વરની રૂપમાં આપી છે. એવો તાવ છે કે જલ્દી ઉતરતો નથી, એને જડીબુટ્ટી પછી ક્યારે વાત લીધી છે. એ પરૃત્તિરૂપ જ્વરે તને ઘણો અશક્ત કર્યો છે. અને ટીબી વાળો હોય નબળો, એ સશક્ત માણસ ન હોય પણ અશક્ત માણસ હોય, છતાં એને અહીંયા કહે છે કે સ્વરૂપ રૂચિની જડીબુટ્ટીથી એ જ્વરને ઉતારી શકાય છે. એને તોડવા માટે સ્વરૂપની રૂચિ જોઈએ, બીજું કાંઈ એમાં કામ આવે. નિષ્ણાત જ્વરને ઉતારવા માટે સ્વરૂપની રૂચિ છે તે જડીબુટ્ટી જેવું કામ કરે છે. અનુભવ પ્રકાશમાં એ વિષય ઋષિના વિષયમાં લીધો છે અને ઋષિને જડીબુટ્ટી કીધી છે. કેવી છે જડીબુટ્ટી? કે મિથ્યાતના જ્વરને ઉતારી નાખનાર છે. એ સિવાય મિથ્યાતનો જ્વર ઉતરતો નથી. એવું તાવ છે એ અનુભવ પ્રકાશ જેવા શાસ્ત્રમાં તો ઘણી વાતો લીધી છે અને ઓછો રૂપિયો છે. અનુભવ પ્રકાશમાં સ્વરૂપ રૂચિના વિષયમાં અનેક જગ્યાએ વાત લીધી છે. સ્વરૂપની રૂચિ કેવી રીતે પ્રગટે, મિથ્યા રૂચિ કઈ રીતે મટે, એ વિશે અનુભવ પ્રકાશ કાર્ય અનેક જગ્યાએ ચર્ચા કરેલા યાદ આવ્યું છે. આમાંથી થોડું શોધીને એમાંથી લેતા ચાલો જોઈએ. પણ આમાં એવી રીતે ઘણો અનુભવ પ્રકાશ થવાનું પણ ખાસ કારણ ઋષિ છે અને સ્વસન્મુખ નહીં થવા દેવામાં પણ ભલે તત્વજ્ઞાનનો વિષય તેમાં સમય અને કાળ પસાર કરવાનું થતું હોય, ટૂંકસાર છે એને કહેવાય નહીં, પણ જીવો એની અંદર સમય પસાર કરતા હોય, તત્વજ્ઞાન વિચાર વિમર્શ કરતા હોય તો પણ તે સ્વરૂપ સન્મુખ નથી તો એનું કારણ એને પર ઋષિ છે. પર ઋષિ મટે તો જ પર સન્મુખતા મટે, નહીં તો જે બહારમાં રૂચે છે એનું પરિણામ છોડે કેવી રીતે? એને પરિણામ છોડી શકતો નથી. એવો વિચાર. એટલે સર્વ ઉદયના કાળમાં એકલા જ્ઞાનને મુખ્ય કરીને, જ્ઞાનને જ મુખ્ય કરીને, જ્ઞાનના જ અવલોકનમાં રહીને એને ઉદય અને ઉદય ભાવથી ભીન પડવાનો ઋતુપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. તો એને નિર્ણય અને સ્વરૂપ સન્મુખતા અને અનુભવ સુધીના બધા પ્રકારો આવીને ઉભા થાય. નહીતર કોઈ આગળ વધવાનો પ્રકાર થાય.